समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में कलश 222 नो स्वाध्याय आपणे करी रह्या छीए। आ कलश एनो अर्थ भावार्थ अने आ कलश उपर पूज्य गुरुदेव कांजी स्वामी आपेल प्रवचनना केटलाक अंश कर्या छे। હવે આગળ અંશ લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 55। છેલ્લે અહીંયા આપણે એ વાત લીધી કે સાતમી ગાથામાં જે વાત હતી એનું સમાધાન ગુરુદેવે જે આપ્યું એ વાત આપણે લીધી, તો એ વાતને આપણે ફરીથી લઈએ। આ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા વાત કરે છે કે સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે, અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી, તો તેને વ્યવહાર કેમ કહી શકાય? પર્યાય છે એ દ્રવ્યનો જ ભેદ છે, એ કંઈ અવસ્તુ નથી, તો પછી તેને વ્યવહાર કેમ કહી શકાય? આવો પ્રશ્ન કર્યો અને એનું સમાધાન ગુરુદેવે આપ્યું। ગુરુદેવ કહે છે કે એ વાત તો સાચી છે, એ તો ખરું છે। શું ખરું છે? કે પર્યાય પણ દ્રવ્યનો ભેદ છે, એ તો ખરું છે, પણ અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે, દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને મુખ્ય કરી અને ઉપદેશ આપવામાં આવ્યો છે। મુખ્યતા કોની લીધી છે? અભેદની, જેમાં ભેદ નથી, જે ખંડ ખંડ રૂપ નથી, એની મુખ્યતા કરી અને ઉપદેશ આપવામાં આવ્યો છે। એટલે દ્રષ્ટિ પ્રધાન કથન છે, દ્રવ્ય સ્વભાવ અભેદ છે એ સમજાવવું છે, એટલે અહીં દ્રવ્ય દ્રષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ આપ્યો છે। અભેદ દ્રષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે। અભેદ દ્રષ્ટિમાં જે ભેદરૂપ વાત છે એને ગૌણ કરવાની, એને ગૌણ કરવાથી અભેદ સારી રીતે સમજાય માલુમ પડે, તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે। દ્રવ્યમાં પર્યાય છે અને દ્રવ્ય ના ભેદરૂપે પર્યાય છે, પણ હવે દ્રવ્યના ભેદરૂપે પર્યાય છે એમ ભેદનું લક્ષ કરીશું તો પછી દ્રષ્ટિ ધ્રુવ તરફ જશે નહીં। પ્રયોજન શું છે? કે દ્રષ્ટિને ધ્રુવ તરફ લઈ જવી છે, તો પછી ભેદનો વિચાર કરવા બેસીએ તો દ્રષ્ટિ ધ્રુવ તરફ જાય નહીં। એટલે એક અભેદની મુખ્યતાથી જો એમ કહીએ તો ભેદ છે તે ગૌણ થઈ જાય, ભેદને આપણે ગણીએ નહીં, તો જ દ્રષ્ટિ અભેદ પર જાય। તેથી ભેદને ગૌણ કરીને જે પર્યાય દ્રવ્યના ભેદરૂપ છે એને વ્યવહાર કર્યો, એને વ્યવહાર કર્યો અને અભેદને નિશ્ચય કર્યો। દ્રષ્ટિ નિશ્ચયના આશ્રય સ્વરૂપ તરફ જાય છે, ત્યાં દ્રવ્યનો ભેદ જે પર્યાય છે એને વ્યવહાર કરીને ગૌણ કર્યો અને દ્રષ્ટિને સ્વરૂપ તરફ લઈ ગયા। એટલે આવું પ્રયોજન હતું ત્યારે અભેદને પ્રધાન કરી અને ભેદને ગૌણ કરીને આ પર્યાય છે એને વ્યવહાર કર્યો છે। અહીં એવો અભિપ્રાય છે કે વેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી. આવું શા માટે કર્યું? કેમ કે ભેદ તરફ દ્રષ્ટિ રહે છે તો વિકલ્પ છે, ભેદની દ્રષ્ટિ છે તો વિકલ્પ રહે છે, અને વિકલ્પ રહે છે તો પછી નિર્વિકલ્પ દશા થતી નથી, અને નિર્વિકલ્પ દશા થયા વિના સ્વરૂપનો અનુભવ થતો નથી. જ્યાં સુધી વિકલ્પમાં છે ત્યાં સુધી એ બહારમાં રહે છે. એટલે નિર્વિકલ્પ થવું છે, નિર્વિકલ્પ દશામાં એણે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, સ્વરૂપને અનુભવવું છે. એટલે અહીંયા અભેદ દ્રષ્ટિ કરાવવા માટે પર્યાયને વ્યવહાર કર્યો, એમ કરીને એને ગૌણ કરી અને અભેદની દ્રષ્ટિ કરાવતા એમ કહ્યું કે પર્યાય છે તે વ્યવહાર છે, કે લક્ષ કરવા લાયક છે જ નહીં. અભેદ ત્રિકાળ ધ્રુવ જે છે એની જ દ્રષ્ટિ કરવી, એમ દ્રષ્ટિનો વિષય સમજાયો. જો ભેદ ઉપર દ્રષ્ટિ રાખવામાં આવે તો વિકલ્પ થાય, એટલે નિર્વિકલ્પ દશા થતી નથી. અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે ભેદ દ્રષ્ટિમાં, એટલે ભેદ ઉપર દ્રષ્ટિ કરતા વિકલ્પ થાય એ કોને થાય? સરાગીને વિકલ્પ રહ્યા કરે છે. એમાં તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન જ્ઞાન કરે તો ભેદને ભેદ તરીકે જાણે છે, તો એમને કાંઈ વિકલ્પ થતા નથી. પણ જેની હજી અધૂરી દશા છે એને એવા વિકલ્પ થાય છે. એટલે સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, એ ભેદમાં આગળ વધી જાય છે અને વિકલ્પમાં રાચી રહે છે. માટે કહે છે કે ભેદ દ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી, એટલે અભેદ દ્રષ્ટિ કરાવવી છે. અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે, માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં, એટલે પૂર્ણ વિતરાગતા પ્રગટે નહીં, ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં ભેદને
વ્યવહાર કહી દીધો.
અભેદનો નિર્વિકલ્પ અનુભવ કરાવવો છે,
તેથી આ રીતે
પર્યાયને વ્યવહાર કરીને ગૌણ કરી અને કાઢી નાખવામાં આવી. દ્રષ્ટિના વિષયની વાત ચાલતી હતી ત્યારે, તેથી ભેદ ઉપર દ્રષ્ટિ રહે નહીં અને ભેદને છોડીને એ નિર્વિકલ્પ અનુભવ કરી શકે. કેમ કે જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રગટી ત્યાં સુધી એને રાગ થાય છે, એટલે એ રાગી છે. એટલે સરાગીને તો પછી ભેદ ઉપર દ્રષ્ટિ થશે તો વિકલ્પ રહેશે જ. માટે જ્યાં સુધી રાગાદિક મટે નહીં, પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય નહીં, ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવ્યો છે. વિતરાગ થયા બાદ ભેદ અભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે. એક વખત વિતરાગતા પ્રગટે પછી ભલે એને ભેદ એને દેખાય, પણ એનો એક જ્ઞાતા થઈ જાય છે, એને એના દ્વારા વિકલ્પ થતા નથી. વિતરાગ થયા બાદ ભેદરૂપ વસ્તુનો જ્ઞાતા થઈ જાય છે, ત્યાં નયનું આલંબન જ રહેતું નથી. તો આ રીતે આ સમાધાન આપવામાં આવ્યું છે. આગળ કહે છે 56મા પાના ઉપર કે જુઓ, આમાં બહુ સરસ વાત કરી છે. પર્યાય છે એ છે તો પોતાની અવસ્થા, પણ પર્યાય અને ભેદ ઉપર લક્ષ જશે તો સરાગીને વિકલ્પ એટલે રાગ થશે. પોતાની દશા છે છતાં પણ એની ઉપર લક્ષ જતા એને રાગ થશે, કેમ કે હજી પૂર્ણ વિતરાગતા પ્રગટી નથી એટલે એને રાગ થશે, નિર્વિકલ્પતા નહીં થાય. તેથી અભેદની દ્રષ્ટિ કરાવવા પર્યાય અને ભેદને ગૌણ કરી તેને વ્યવહાર કહી વિકાળી અભેદ વસ્તુનો આશ્રય કરાવવા તેને નિશ્ચય કયો છે, આવો માર્ગ છે. ગુરુદેવ કહે છે કે એક ન્યાય ફરે તો આખી વસ્તુ પલટી જાય. વિતરાગ થયા પછી કેવળી ભેદ અને અભેદ સઘળું જાણે છે, બધું જાણે છે, પણ એ જ્ઞાતા થઈને જાણે છે, એમને કોઈ વિકલ્પ થતા નથી. એ નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે, એટલે જ્ઞેય માત્ર એમને જણાઈ જાય છે. વિતરાગ થયા બાદ વેદને જાણતા રાગ થાય એમ છે જ નહીં. પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ, રાગનો અંશ બાકી રહ્યો છે, ત્યાં સુધી પોતાના સ્વરૂપમાં જવું છે એને ભેદ ઉપર દ્રષ્ટિ કરવી નહીં. અહીં કહે છે, આ એક શુદ્ધ જ્ઞાયક આત્મા જ્ઞેય પદાર્થોથી જરા પણ વિક્રિયા પામતો નથી. અહીંયા તો એ વાત ચાલી રહી છે કે જે જ્ઞાયક છે એનું જ્ઞાન છે તે સ્વ પ્રકાશક જ્ઞાન છે, તો એ સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, તો એ પરને જાણતા ખરેખર એ વિક્રિયા પામતો નથી. જ્ઞેય જણાય એટલે વિક્રિયા થાય એમ નથી. જ્ઞેય પદાર્થો આને જીવને કંઈ વિક્રિયા ઉત્પન્ન કરે એવા નથી. જ્ઞેય પદાર્થો આને રાગ દ્વેષ કરાવે એવા સમર્થ નથી, અને આ પણ એવો નિર્માલ્ય નથી કે એને જ્ઞેયો રાગ દ્વેષ કરાવી દે. જેમ દીવો પ્રકાશવા યોગ પદાર્થોને પ્રકાશવા છતાં વિક્રિયા પામતો નથી, દીવો દીવો જ છે, તેમ ભગવાન આત્મા ચૈતન્ય દીવો છે, તે પર વસ્તુને જાણતા કાંઈ વિક્રિયા પામતો નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થઈ જતા નથી. એ જાણે એમાં કાંઈ દોષ નથી, જ્ઞાન જાણે તો એમાં કાંઈ દોષ નથી, કેમ કે જાણવું એનો સ્વભાવ છે, જ્ઞાન કરવું એ એનો સ્વભાવ છે. અને જ્ઞાન કરવાથી જેનું જ્ઞાન કરે છે એ પર પદાર્થો એની અંદર ઘૂસીને એને વિક્રિયા કરાવી દે એમ તો થતું નથી, પણ એ જાણવા સુધી સીમિત રહેવાને બદલે જીવ એક ભૂલ કરે છે. શું ભૂલ કરે છે? કે જે રાગી જીવ છે તે જે એને જણાય છે, જેને જાણે છે, એમાં ઠીક ને અઠીકપણું કરે છે, સારું છે અને નરસું છે, એમાં ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ સ્થાપે છે, તેથી એને રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. અહીંયા કહ્યું ને કે તત ઇત તદ વસ્તુ સ્થિતિ બોધ અંજ્ય ભીષણા એ તે અજ્ઞાનીનમ. એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો અત્યારે ભગવાન કહે છે કે કિમ સહજામ ઉદાસીનતામ મુચ્યંતી રાગ દ્વેષમયી ભવંતી. પોતે સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને રાગ દ્વેષમય કેમ થાય છે? અત્યારે ભગવાને એવો શોધ કર્યો છે કે પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે. આ પ્રમાણે છે તો પણ તો પછી આ રીતે છે, આ રીતે છે એટલે કે એ જાણે તેથી કઈ પર પદાર્થો એને રાગ દ્વેષ કરતા નથી, અને એનામાં પણ એવું કઈ નથી કે જેથી પર પદાર્થો એને રાગ દ્વેષ કરી શકે. એ પોતે સક્ષમ છે, પોતે રાગ દ્વેષ ન થાય, બીજા દ્વારા એનામાં રાગ દ્વેષ ન થાય, બીજા દ્વારા એનામાં વિક્રિયા ન થાય એવો છે, આવું સ્વરૂપ છે, તો પણ જીવ સહજ ઉદાસીનતાને છોડીને રાગ દ્વેષમય કેમ થાય છે એમ આચાર્ય દેવે શોધ કર્યો છે. ઉદ્વેગ સમજાવે છે કે ભાઈ તારો સ્વભાવ તો જ્ઞાન છે, છતાં તું જ્ઞાનથી વિધુર ખાલી બોધવંધ્ય, બોધવંધ્ય એટલે જ્ઞાનથી વિધુર ખાલી કેમ થઈ ગયો? તારા સ્વભાવને તું કેમ ભૂલી ગયો? જાણવું દેખવું બસ એવો સહજ ઉદાસીનતાનો ભાવ તેને છોડીને અરે રે તું રાગ દ્વેષમય કેમ થયો? અજ્ઞાનીઓ પ્રતિ આચાર્યદેવ આમ ખેદ વ્યક્ત કરે છે. આચાર્યદેવને ખેદ થયો છે, તે કરુણાનો રાગ છે. આચાર્ય ભગવાનને આ શાસ્ત્ર લખવાનો સુભાવ આવ્યો છે એ પણ રાગ છે, અને આ જીવો દુઃખી છે તો કેમ સુખી થાય એવી અંતરમાં કરુણા થઈ છે, એટલે જીવોને સમજાવવા માટે શાસ્ત્રની રચના થઈ છે. પોતે મુનિ છે એવડી નથી, કેવળ જ્ઞાન થયા પછીથી કોઈના પ્રત્યે રાગ થતો નથી. પોતે મુનિ છે, ત્રણ કષાયનો અભાવ થયો છે, સંજ્વલન કષાયના રાગ દ્વેષ બાકી રહ્યા છે, એટલે એમાં એમને આવો વિકલ્પ આવે છે તો શાસ્ત્રની રચના થઈ જાય છે. સંજ્વલન કષાય હજી એક પડ્યો છે, કિંચિત રાગ હજી વિદ્યમાન છે, એટલે આવી કરુણા આવી છે. સર્વજ્ઞ પરમેશ્વર પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે, એમને ઠીક છે એમ માનતા રાગ થાય છે. શું કહે છે ગુરુદેવ? કે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર ભગવાન કે સિદ્ધ ભગવાન એ પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે, એ તારે માટે જ્ઞેય છે, એમને ઠીક છે એમ માનતા એમના પ્રત્યે શુભભાવ થાય છે, રાગ થાય છે. આચાર્ય કહે છે, અરે તને આ રાગ કેમ થાય છે? જાણવારૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? કોઈને એમ લાગે કે પ્રભુ પ્રત્યેનો આવો શુભભાવ આવ્યો હોય એને માટે પણ આમ? વાત તો એમ જ છે. આચાર્ય ભગવાનનું કહેવું એમ છે કે ભાઈ તું બધાને જાણે છે, જ્ઞાનમાં બધાને જાણે છે, તો એ બધા જ્ઞેય છે, અને જ્ઞેય તને શુભ કે અશુભ ભાવ કરાવી શકતા નથી. તું પોતે જ તારા પુરુષાર્થની નબળાઈને કારણે વિકલ્પમાં રહીને રાગી કે દ્વેષી થાય છે. પર પદાર્થોનું જ્ઞાન કરે એમાં કાંઈ વાંધો નથી, પણ એના પ્રત્યે રાગી દ્વેષી થવું એનો વાંધો છે. પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે તો એને એ થતું નથી, પણ બહારમાં આવે છે ત્યારે જે જ્ઞેય દેખાય છે એ જ્ઞેયને જ્ઞેય તરીકે જાણવા, માત્ર એના જ્ઞાતા દ્રષ્ટા તરીકે રહેવાને બદલે જે કંઈ દેખાય છે એમાં સારું છે અને ખરાબ છે, આ ઇષ્ટ છે અને આ અનિષ્ટ છે, એમ વિકલ્પોમાં રાચી રહેવાને લીધે એને રાગ દ્વેષ થાય છે. અને એવા રાગ દ્વેષ છોડાવવા માટે રાગ દ્વેષની ઉત્પત્તિનું મૂળ કારણ અહીંયા સમજાવ્યું છે, અને સાથે એમ કહ્યું કે આ રીતે મૂળ કારણ એ તારું પોતાનું છે, તારા પુરુષાર્થની નબળાઈ છે એટલે રાગ દ્વેષ થાય છે, સાથે તારું સ્વરૂપ તો શુદ્ધ એવું ને એવું જ રહ્યું છે, તો તું તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીને એમાં રહીને એનું લક્ષ રાખીને એના ઉપર દ્રષ્ટિ રાખીને શા માટે આ પર પદાર્થો તરફ ઉદાસીન ભાવે વર્તતો નથી, એમ આચાર્ય ભગવાને સોચ કર્યો છે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ પર પદાર્થમાં સર્વજ્ઞ પરમેશ્વર પણ આવી ગયા, એ પણ તારા જ્ઞાનનું જ્ઞેય છે, અને એમના પ્રત્યે પણ તું રાગી થઈશ તો તારા સ્વરૂપને વિશે નહીં રહી શકે. તારા સ્વરૂપને વિશે રહેવું એ પરમ કર્તવ્ય છે, એવું કેવળી ભગવાને તીર્થંકર ભગવાને કર્યું છે, અને એમ એ સિદ્ધ દશાને પામ્યા છે, એટલે તારે પણ એ જ કરવાનું છે. અજ્ઞાનવશ રાગ અને દ્વેષ થવા, મિથ્યાત્વને કારણે રાગ અને દ્વેષ થવા એ તો હોય જ નહીં, પણ જ્ઞાની થયો છે અને જેવો રાગ અને દ્વેષ થાય છે તો એમાં પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એટલે એવી નબળાઈને દૂર કરીને સ્વરૂપનું લક્ષ કરાવવા માટે આ બધો ઉપદેશ આપ્યો છે. એ છે કે જાણવા રૂપ સહજ ઉદાસીનતાને છોડીને તું રાગી કેમ થાય છે? પરને જાણતા રાગ થાય એવો કાંઈ જ્ઞાનનો સ્વભાવ નથી, અને પર જ્ઞેયો તને રાગ કરાવે એવો જ્ઞેયોનો સ્વભાવ નથી, છતાં તું પરને ઇષ્ટ અનિષ્ટ માની રાગ દ્વેષમય કેમ થાય છે? જુઓ, જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે, એને કાંઈ મિથ્યાત્વ નથી, એની શ્રદ્ધામાં ભૂલ નથી, એને સ્વરૂપનો અનુભવ કર્યો છે, પણ હવે સ્વરૂપનો અનુભવ કર્યા પછી વારંવાર તેવો અનુભવ કરવાનો પ્રયત્ન કરે છે, એવો પુરુષાર્થ કરે છે, છતાંય પોતાના સ્વરૂપને વિશે એ સ્થિરતા નથી કરી શકતો, થોડી ક્ષણોમાં એ પાછો બહાર આવે છે, એટલે એની કમજોરી છે. અસ્થિરતા છે, સ્વરૂપને વિશે સ્થિરતા નથી થતી, એટલે એ અસ્થિરતાને લઈને એને કમજોરી કહી છે, એને લઈને જે રાગ થાય છે એને અસ્થિરતાનો રાગ કહ્યો છે. જ્ઞાનીને રાગ થાય છે તે પોતાની અસ્થિરતાને લઈને કમજોરીથી થાય છે, પરજ્ઞેયોને જાણતા અજ્ઞાનપણાનો રાગ એને થતો નથી, એની શ્રદ્ધામાં ભૂલ નથી. પરજ્ઞેયોને એ પોતાપણે જાણે છે, એમાં એકત્વ મમત્વ કરે છે એમ નથી, એટલે પરજ્ઞેયોને જાણતા એને અજ્ઞાનપણાનો રાગ થતો નથી. રાગ થાય છે તે બે પ્રકારથી થાય છે, કાં તો અજ્ઞાનથી થાય છે અથવા તો કમજોરીથી થાય છે. મિથ્યા દ્રષ્ટિને અજ્ઞાનથી રાગ થાય છે અને સમ્યક દ્રષ્ટિને પોતાના પુરુષાર્થની કમજોરીથી રાગ થાય છે. પરને લઈને રાગ થાય છે એમ તો બિલકુલ નથી. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કોઈને પરને કારણે રાગ થાય છે, કર્મને કારણે રાગ થાય છે, કર્મના ઉદયને કારણે રાગ થાય છે એમ નથી. જ્ઞાનીને પોતાની કમજોરી વશ રાગ થાય છે અને અજ્ઞાનીને અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એને રાગ થાય છે, ઊંધી ખોટી શ્રદ્ધાને કારણે રાગ થાય છે. પરમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના જનિત રાગ જ્ઞાનીને થતો નથી, અજ્ઞાનીને એવો રાગ થાય છે. પર છે એ ઈષ્ટ પણ નથી ને અનિષ્ટ પણ નથી, પર છે તે તેના પોતાના ભાવે પરિણમે છે, એટલે એ માત્ર જ્ઞેય છે, પણ એમાં ઈષ્ટ અનિષ્ટ પણ સ્થાપી અને રાગ દ્વેષના ભાવે આ જીવ અનાદિનો પરિણમી રહ્યો છે અને એમ એ આશ્રવને બંધ કરે છે અને ભવના ભ્રમણ કરે છે. પંચાધ્યાયમાં આવે છે કે હે જ્ઞાની, તારો તો જ્ઞાન સ્વભાવ છે, બધું જાણ, તું બધું જાણ, ભલે જાણ, જાણવામાં ક્યાં રાગ દ્વેષ છે. પણ પરમાં ઠીક અઢીકની કલ્પના કરતા રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પરમાં ઠીક અઠીકની કલ્પના કરતા રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. પંચ પરમેશ્વરી ઠીક છે એવી કલ્પના કરીશ તો તને સુરાગ થશે. પંચ પરમેશ્વરીને પરજ્ઞેયપણે માત્ર જાણીશ તો રાગ નહીં થાય, આવી વાત છે. આ જ્ઞાનીને સંબોધીને વાત કરી છે કે તને પંચ પરમેશ્વરીનું જ્ઞાન થાય છે, એમને તું જાણે છે, ત્યારે પણ તું એમાં રાગી ન થતા તારા સ્વરૂપને વિશે જા. પંચ પરમેશ્વરીનું જ્ઞાન કરતા દ્રષ્ટિ કેવી રાખવી જોઈએ? પંચ પરમેશ્વરીનું જ્ઞાન કરતા એમના પુરુષાર્થની તરફ લક્ષ કરવું જોઈએ કે એમણે કેવો પુરુષાર્થ કર્યો અને કઈ રીતે કર્યો. તીર્થંકર ભગવાનના દર્શન કરીએ ત્યારે તીર્થંકર ભગવાન પ્રત્યે કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, એમના પુરુષાર્થનું મહાત્મા આપણને સમજાવવું જોઈએ, અને પુરુષાર્થનું મહાત્મા સમજાય છે તો આપણે એવો જ પુરુષાર્થ કરીએ. એમણે જે પુરુષાર્થ કર્યો અને જે સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવો જ ઉપદેશ એમણે આપ્યો છે, તો એ ઉપદેશને ગ્રહણ કરવો જોઈએ, એમાં એમનો આદર થાય છે, એમાં એમનો આદર થાય છે. એટલે પંચ પરમેશ્વરીને જાણવાથી રાગ થાય એમ બનતું નથી, પરંતુ એમ થાય કે મારે તો દુર્ભાવને પણ છોડીને શુદ્ધ ભાવમાં જવું છે, પણ જે સાચું સમજે એને ને. અહીંયા ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે આત્મા સદા એક જ્ઞાયક સ્વભાવી પ્રભુ છે, તેનો સ્વભાવ જ્ઞેયને માત્ર જાણવાનો જ છે. જ્ઞેયને જાણવા માત્રથી કાંઈ વિકાર થતો નથી, માત્ર જાણવું, જાણવાથી કાંઈ વિકાર થતો નથી, પરંતુ જ્ઞેયોને જાણી તેમાં ભલાબુરાની કલ્પના ભ્રાંતિ કરવાથી વિકાર એટલે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે અને તે અજ્ઞાન છે. પરમાં ઠીક અઠીક પણ માનતા રાગ દ્વેષ ઉત્પન્ન થાય તે અજ્ઞાન છે. જ્ઞાનીને અસ્થિરતાનો રાગ થાય તેની વાત નથી, આ તો પરજ્ઞેયોમાં ઈષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરી જીવ રાગી દ્વેષી થાય છે તે અજ્ઞાન છે એમ વાત છે. અનાદિથી આપણને એવા સંસ્કાર રહ્યા છે કે જેને જાણીએ કે મારે માટે કેવું, મારે માટે સારું કે ખરાબ, એવો એક તો વિચાર ચાલ્યા કરે. બીજું પરને જેને જેને જાણીએ એમાં કારણ વગર આપણે મારાપણું ને તારાપણું કરીએ, એ મારું છે અથવા એ તારું છે, એ બીજાનું છે અથવા એ મારું છે, અથવા એ મને કઈ રીતે ઉપયોગી થાય અથવા તો કઈ રીતે મને નુકસાન કરતા છે, એવો જ આપણે વિચાર કરીએ છીએ. આવા અનાદિના સંસ્કાર ચાલ્યા આવે છે. ત્યારે એમ નથી થતું કે પરજ્ઞેય છે. પરજ્ઞેયના પરિણમન હોય ને, કોઈ આજુબાજુ રહેતા લોકો એમની કંડક્ટ હોય ને, એના વિશે આપણે નકામાના કારણ વગર એની ચર્ચામાં ઉતરી જઈએ છીએ. એ દેખાય, જણાય, એ જે કરે છે તે કરે છે, એમાં આપણે ઊંડા ઉતરવાની કાંઈ જરૂર નથી. એ સારું કરે છે એમ અનુબોધ ના કરવાનો આશય નથી, પણ એ જીવો છે, તે પુદ્ગળ પદાર્થો છે, પુદ્ગળ પદાર્થોના પરિણામમાં પણ આપણે કલ્પનામાં ઊંડા ઉતરી જઈએ છીએ કે આ આમ થયું માટે હવે આમ થશે. એ આપણો એવો અનાદિથી એવો સ્વભાવ ચાલ્યો આવે છે. એ સ્વભાવ ખરેખર આત્માના ગુણને કારણે નથી, એવો એ સંસ્કાર કહીએ એ ચાલ્યો આવે છે, એ ભૂલને કારણે છે, મિથ્યાત્વને કારણે એમ ચાલ્યો આવે છે. પર સંબંધી મમત્વ એકત્વ એમાં ઇષ્ટ બુદ્ધિ અનિષ્ટ બુદ્ધિ આ બધું અગૃહિત મિથ્યાત્વ છે, એ ચાલ્યું આવે છે, એને દૂર કરવાનું છે, એને આપણે દૂર કરવાનું છે. એટલે જે દ્રષ્ટિ પડી છે ને, કાંઈ પણ વાત નવી આવે, કાંઈ પણ સાંભળીએ, સમજીએ, જોઈએ, તો તરત જ આપણે એમાં ઘૂસી જઈએ છીએ, એમાં પલોટાઈ જઈએ છીએ. એમ નથી વિચાર કરતા કે એ જ્ઞેય છે, મારે માટે એ જ્ઞેય છે ને હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાયક છું, એમ આપણે ક્યારેય વિચાર નથી કરતા. અહીંયા આચાર્ય ભગવાને આપણું એ તરફ લક્ષ ખેંચ્યું છે કે ભાઈ તું દરેક વખતે એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરે છે ને, માટે તને એવી કલ્પના કરવાથી તને રાગ અને દ્વેષ થાય છે. એ જ્ઞેયો પરજ્ઞેયોમાં ઇષ્ટ અનિષ્ટપણાની કલ્પના કરી અને જીવ રાગી દ્વેષી થાય છે, અને એ અજ્ઞાન છે. શાસ્ત્રનું જ્ઞાન કરે છે એટલે પોતે જ્ઞાની થઈ જતો નથી. આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે મુનિરાજને ત્રણ કષાયનો અભાવ થયો છે, છતાં આવો કરુણાનો સુભરાગ આવે છે. સાધુ એટલે પરમેષ્ટિ, પંચ પરમેષ્ટિમાં સાધુનું સ્થાન છે ને, ત્રણ પદ તો સાધુના છે. નમો લોહે સવ ત્રિકાળવર્તી સાહુણમ, એમ ધવલમાં પાઠ છે. નમો લોહે સવ ત્રિકાળવર્તી અર્યંતાણમ, નમો લોહે સવ ત્રિકાળવર્તી સિકાણમ, નમો લોહે સવ ત્રિકાળવર્તી આયર્યાણમ, નમો લોહે સવ ત્રિકાળવર્તી ઉજ્જાયાણમ, નમો લોહે સવ ત્રિકાળવર્તી સાહુણમ. ધવલમાં આ રીતે પાઠ છે, એટલે મૂળ પાઠ આવો છે. પછી ટૂંકું કરી નાખ્યું છે, બધા જ બોલમાં ત્રિકાળવર્તી શબ્દ પડ્યો છે, એટલે એ રીતે અહીંયા ભૂત વર્તમાન ભાવિ તીર્થંકરોને નમસ્કાર હો એવો શુભભાવ પડ્યો છે, તો એવો શુભભાવ મુનિને પણ આવે છે. ભૂત વર્તમાન ભાવિ તીર્થંકરોને નમસ્કાર હો એવો શુભભાવ મુનિને પણ આવે છે, પણ તે અજ્ઞાનજનિત ભાવ નથી, પણ ચારિત્ર દોષ છે. ચારિત્ર દોષ કેમ છે? કે સમ્યક ચારિત્ર તો એ પોતે પોતાના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ધ્યાનમાં લીનતા કરે, એ સમ્યક ચારિત્ર છે. જ્યારે આ તો શુભભાવમાં બહારમાં રહ્યો છે, એટલે એને ચારિત્રની નબળાઈ કહી ચારિત્ર દોષ કર્યો. પરથી મને રાગ થાય એમ માનવું તે અજ્ઞાન છે. એટલે મુનિરાજને એવું અજ્ઞાન તો નથી, પણ સ્વરૂપ સ્થિરતા સંપૂર્ણ થઈ નથી, પૂર્ણપણે વિતરાગતા પ્રગટ થઈ નથી, સ્વરૂપમાં સ્થિર નથી થયા, તેથી એમને શુભભાવ આવે છે. એટલે આપણે વ્યવહારથી એમ કહીએ કે અશુભથી બચવા એવો શુભભાવ આવે છે, અને એ ચારિત્રનો દોષ છે. પરને લઈને મને રાગ થાય એમ માને તે મિથ્યાત્વનો દોષ છે. મુનિરાજને તો મિથ્યાત્વ સહિત ત્રણ કષાયનો અભાવ છે, મુનિરાજ તો જાણે ત્રણ કસાયના અભાવરૂપ વિતરાગી શાંતિનો સમુદ્ર છે. માત્ર એક સંજલન કસાય પડ્યો છે એટલે અતિ 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 અલ્પરાગ એમને હોય છે, એથી વિશેષ કાંઈ હોતું નથી. મુનિરાજની તો શું વાત કરીએ. જીવા મુનિરાજને જયારે સાતમા ગુંથાનની દશામાંથી બહાર આવ્યા છે, છઠ્ઠે ગુંથાને આવ્યા છે, ત્યારે જગતના જીવોને જોઈ અને અનુકંપા થઈ કરુણાનો ભાવ આવ્યો એટલે આ શાસ્ત્ર લખ્યું. અને લખતા મૂળ સિદ્ધાંતની વાત સમજાવી અને સ્વરૂપ કેવું છે, જ્ઞાનનો સ્વભાવ કેવો છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ છે એટલે જાણતા કોઈ વિકાર થતો જ નથી, પર પદાર્થો એને વિકાર કરાવતા જ નથી. આવું પરમ સત્ય છે છતાં પણ આ જીવો શા માટે રાગી દેશી થાય છે એમ મુનિરાજને શોધ થયો છે. મુનિરાજને શોધ થયો છે એ પણ રાગ છે, કેમ કે પોતાના સ્વરૂપને વિશે રહ્યા નથી ને, એટલે એ પણ રાગ છે અને એટલું દુઃખ પણ છે. પોતાના આનંદની દશામાં એટલી કચાશ છે. પણ જ્યાં સુધી અસ્થિરતાની દશા છે ત્યાં સુધી પ્રાણીઓને દુઃખી દેખી આવી કરુણા થઈ આવે છે. જીવોને દુઃખી જોઈ અને એમને આવી કરુણા થઈ જાય છે. મુનિરાજને જેટલો વિતરાગ ભાવ પ્રગટ્યો છે તે મોક્ષ માર્ગ છે. અને જે પાંચ મહાવ્રત આદિનો સુખભાવ આવે છે તે પરમાર્થે દોષ છે, એ જગપંથ છે, એ વ્યવહાર છે. અને હજી જેટલો વ્યવહાર છે જેટલો એ સુખભાવ છે એટલો બંધ પડે છે, માટે એટલો સંસાર છે. સુખભાવને કારણે મુનિરાજને પણ પુણ્યનો બંધ પડે છે અને બંધ પડે છે એટલો સંસાર છે. અને જેટલો વિતરાગ ભાવ પ્રગટ્યો છે એટલો મોક્ષ માર્ગ છે. અજ્ઞાનીને દુઃખી દેખીને કરુણા ઉપજી છે એમ નહીં, જો પાછું સ્પષ્ટ કર્યું છે ગુરુદેવે, અજ્ઞાનીને દુઃખી દેખીને કરુણા ઉપજી છે એમ નહીં, એમ કહેવું એ તો વ્યવહારને એનું કથન છે. પણ વાસ્તવમાં શું છે તો કે પોતાની ભૂમિકા અસ્થિરતાની છે. હજી અતિ અલ્પ રાગ સંજુલન કસાયનો રાગ પડ્યો છે એટલે એટલી સરાગ દશા છે, એટલે પર તરફ લક્ષ જતા પોતાને કરુણાનો રાગ થઈ આવ્યો છે, આવી વાત છે. તો આ રીતે આપણે કળશ 222 પૂરો કરીએ છીએ. હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આગળની ગાથાઓની સૂચના રૂપે કળશ 223 કહે છે. તો આપણે કળશ 223 લઈએ. રાગ દ્વેષ વિભાવ મુક્ત મહશો નિત્યમ સ્વભાવ સ્પૃશ પૂર્વ આગામી સમસ્ત કર્મ વિકલા ભિન્ના તદાત્વોદયાત દૂર આરૂઢ ચરિત્ર વૈભવ બલાત ચચ્ચિદ્ધ અર્ચિની વિદંતી સ્વરસાભિષિક્ત ભૂના નાનશ્ય સંચેતના. કળશ 223 ના અર્થમાં કહે છે કે જેમનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત છે, રાગ દ્વેષ વિભાવ મુક્ત મહશ એમ કહ્યું ને શ્લોકમાં, એટલે જેમનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત છે, વળી જેઓ સદા સ્વભાવને સ્પર્શનારા છે, જેઓ સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા છે, નિત્યમ સ્વભાવ સ્પૃશ. વળી કે છે જેઓ ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે, પૂર્વ આગામી સમસ્ત કર્મ વિકલા, જેઓ ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે અને જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, તદાત્વ ઉદયાત ભિન્ના. શું ચાર વાત કરી કે જેમનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત છે એક વાત. બીજી વાત, જેઓ સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા છે, બે વાત. ત્રીજી વાત, જેઓ ભૂતકાળ તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે. અને ચોથી વાત, જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. તેઓ એટલે એવા જ્ઞાનીઓ અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. દૂર આરૂઢ ચરિત્ર વૈભવ બલાત જ્ઞાનસ્ય સંચેતનામ વિદંતિ. એ અનુભવે છે, એને વધારે વિશેષતાથી કહે છે કે જે જ્ઞાન ચેતના ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે અને જેણે નિજ રસથી પોતાના જ્ઞાન રૂપ રસથી સમસ્ત લોકને સિંચ્યો છે. એમ કહ્યું ને કે એવા જ્ઞાનીઓ અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી, એમનો વૈભવ શું છે? ચારિત્ર. એટલે પોતાના પ્રબળ ચારિત્રના બળથી, એ એમનો વૈભવ છે, એના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. તો એ જ્ઞાનની સંચેતના કેવી છે એ દર્શાવતા કહે છે કે જે જ્ઞાન ચેતના ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે અને જેણે નિજ રસથી પોતાના જ્ઞાનરૂપ રસથી સમસ્ત લોકને સિંચ્યો છે. ચચત ચિદ્ધ અર્ચિર્મિંગ સ્વરસ અભિષિક્ત ભૂવનામ. હવે જે ગાથાઓ આવવાની છે એની સૂચના રૂપે આ કળશ થયો છે, એમાં આ વાત આવવાની છે. આચાર્ય ભગવાન કહે છે કે જેમનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત છે, જેઓ સદા પોતાના ચૈતન્ય ચમત્કાર માત્ર સ્વભાવને સ્પર્શનારા છે, જેઓ ભૂતકાળના તેમજ ભવિષ્યકાળના સમસ્ત કર્મોથી રહિત છે અને જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. જો ભૂતકાળ તથા ભવિષ્યકાળના સમસ્ત કર્મથી રહિત છે અને વર્તમાન કાળના કર્મોદય લીધા, કેમ કે વર્તમાનમાં તો કર્મનો ઉદય છે ને, તો એ કર્મના ઉદય સાથે જોડાતા નથી, એટલે એમ કહ્યું કે જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. એવા જ્ઞાનીઓ પોતાના પ્રબળ ચારિત્રના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે, એ જ એમનો વૈભવ છે. આ લક્ષ્મી, આ પર પદાર્થો, એ કાંઈ એમનો વૈભવ નથી, પરંતુ પ્રબળ ચારિત્ર. અને એ ચારિત્ર કેવું કે જેમાં એ પોતે જ્ઞાન ચેતનાને અનુભવે છે. અને એ જ્ઞાન ચેતના કેવી? તો કે છે કે જે જ્ઞાન ચેતના ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે, ચમકતી ચૈતન્ય જ્યોતિમય છે, હંમેશા છે. જે ચેતના ક્યારે જતી નથી, હંમેશા એ પ્રકાશી રહી છે, એવી ચૈતન્ય જ્યોતિમય છે. અને જેણે નિજ રસથી પોતાના જ્ઞાનરૂપ રસથી સમસ્ત લોકને સિંચ્યો છે, સમસ્ત લોકને એ જાણી લે છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જેમને રાગ દ્વેષ ગયા, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો અને અતીત અનાગત તથા વર્તમાન, ભૂતકાળના ભવિષ્યકાળના તથા વર્તમાનકાળના કર્મનું મમત્વ ગયું, એવા જ્ઞાનીઓ સર્વ પર દ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. શું કહે છે? જેમને રાગ દ્વેષ ગયા, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો, પોતાના ચૈતન્ય સ્વભાવનો અંગીકાર થયો એટલે પોતાના સ્વભાવનો અનુભવ થયો અને દ્રષ્ટિ સમ્યક થઈ, અને અતીત અનાગત તથા વર્તમાન, ભૂતકાળ ભવિષ્યકાળ તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું, એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને, પરદ્રવ્યથી તો જુદા હતા જ પણ એના તરફનું એકત્વ મમત્વ ચાલ્યું ગયું, એમ જુદા થયા. આપણે કહીએ છીએ ને કે આ વસ્તુ મેં છોડી, ભાઈ વસ્તુ તો છૂટેલી પડી જ હતી, પણ એનું મમત્વ ગયું, એકત્વ ગયું ત્યારે એ છૂટી. રસ્તું હોય તો પરિગ્રહ અને વસ્તુ ન હોય તો અપરિગ્રહ એમ નથી. એવું હોય તો ભિખારીને અપરિગ્રહી કહેવાય. જેની પાસે કાંઈ નથી એવો રસ્તા ઉપર રખડતો ભિખારી એ પરિગ્રહ વિનાનો છે? એ પરિગ્રહ વિનાનો નથી ભાઈ, એને તો બધું જ જોઈએ છે. પરિગ્રહિત કોણ થયું છે? પરિગ્રહિત તો મુનિઓ થયા છે. ક્ષાયિક સંકિતિ, તીર્થંકર ભગવાનનો જીવ જન્મથી ક્ષાયિક સંકિતિ છે, એ રાજકુમાર છે, રાજાને ત્યાં જન્મે છે, અને પછી યુવા અવસ્થામાં એ રાજકારભાર સંભાળે અને ચક્રવર્તી પણ થાય. તો કેટલો બધો વૈભવ હોય છતાં એ અપરિગ્રહી છે, છતાં પણ એમને પરિગ્રહ નથી. એટલે પરદ્રવ્યની પોતાની આસપાસમાં ઉપસ્થિતિ, પોતાના સંયોગોમાં હોવું એ કાંઈ પરિગ્રહનું કારણ નથી. જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી રહિત થાય છે તો એ કઈ રીતે રહિત થાય છે? કે એના પ્રત્યેનું મમત્વ જાય છે. એટલે અહીંયા કહ્યું ને કે અતીત અનાગત તથા વર્તમાન કર્મનું મહત્વ ગયું, એનું મહત્વ ગયું, એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈ ગયા છે. એટલે હવે એમને પરદ્રવ્ય પ્રત્યે કાંઈ ભાવ નથી, અને એમ એમનું ચારિત્ર છે, એવું ચારિત્ર અંગીકાર કરે છે. અને તે ચારિત્રના બળથી કર્મચેતના અને કર્મફળ ચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાન ચેતના તેનું અનુભવન કરે છે, જ્ઞાન ચેતનાને અનુભવે છે. કર્મચેતના અને કર્મફળ ચેતના પોતે કાર્ય કરે છે એવી કર્મચેતના એમાં જોડાઈ જાય છે, એ કર્મચેતના. અને કર્મફળ ચેતના જે કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે એને ભોગવવાના ભાવ, એ કર્મફળ ચેતના. એનાથી જુદી જે પોતાના ચૈતન્યના પરિણમન સ્વરૂપ જ્ઞાન ચેતના તેનું અનુભવન કરે છે. અહીં તાત્પર્ય આમ જાણવું કે જીવ પહેલા તો કર્મચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે. જો આ માર્ગ કઈ રીતે છે એ દર્શાવ્યો, જીવે પુરુષાર્થ ધર્મમાં કઈ રીતે કરવાનો છે એ સમજાવ્યું. પહેલા શું કરવાનું છે? તો પહેલા શું છે એને એ સમજે. જીવને શું છે? કર્મચેતના અને કર્મફળ ચેતના છે. તો કર્મચેતના અને કર્મફળ ચેતનાથી એને ભિન્ન પડવું પડશે, કે એ પોતે એ રીતે નથી, પોતાની તો જ્ઞાન ચેતના છે. આવો સ્વીકાર ક્યારે થાય? પોતાની જ્ઞાન ચેતના છે એનું સ્વરૂપ જાણે તો એવો સ્વીકાર થાય. એટલે પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ એ આગમ દ્વારા, એટલે આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, અનુમાન દ્વારા અને સ્વસંવેદન પ્રમાણથી. આગમ દ્વારા અને અનુમાન દ્વારા તો બરાબર છે, એટલે તર્ક દ્વારા તો એ સમજે છે, એ બધું તો બરાબર છે. ઉપદેશ દ્વારા પણ એ સમજે છે, ઉપદેશ છે એ આગમમાં આવી ગયો, એટલે આગમ પ્રમાણ અને અનુમાન પ્રમાણ એ બે વાત તો બરાબર છે, પણ એટલા માત્રથી વાત બનતી નથી. એટલે એને એવો અનુભવ પણ કરવો પડે. એટલે સ્વસંવેદન પ્રમાણથી જાણે છે ત્યારે એને જ્ઞાન ચેતના પોતાનું સ્વરૂપ છે એનો સાચો નિર્ણય થાય છે, એની સાચી શ્રદ્ધા થાય છે. એટલે કહે છે કે જીવ પહેલા તો કર્મચેતના અને કર્મફળ ચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાન ચેતનાનું સ્વરૂપ આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને સ્વસંવેદન પ્રમાણથી જાણે છે, પહેલું આ કરે છે, અને તેનું શ્રદ્ધાન દ્રઢ કરે છે, એની પ્રતીતિ દ્રઢ કરે છે. એવું શ્રદ્ધાન થયું, સમ્યક શ્રદ્ધાન થયું એ સમ્યક દ્રષ્ટિ છે. એનું ચોથું ગુણસ્થાન હોય એટલે અવિરત હોય, પાંચમું ગુણસ્થાન હોય એટલે દેશવિરત હોય, અને પછી આગળ એ ચારિત્ર રહે છે. તો એ વખતે એને પ્રમત અવસ્થા થાય અને ચારિત્રમાં સાતમા ગુણસ્થાનની અપ્રમત અવસ્થા થાય છે ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે, એટલે આગળ વધે છે. પહેલા તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય છે અને પછી દેશ ચારિત્ર થાય છે તો પાંચમું ગુણસ્થાન છે, અને પછી પૂર્ણ ચારિત્ર થાય છે ત્યારે સાતમા ગુણસ્થાને છે અને સાતમે છઠ્ઠે છે, અપ્રમત પ્રમત છે. ત્યારે જીવ પોતાના સ્વરૂપનું જ ધ્યાન કરે છે. તે વખતે જે જ્ઞાન ચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે. પેલા એને જે આગમ દ્વારા સમજીને શ્રદ્ધાન કર્યું હતું અને પછી એવો અનુભવ કર્યો હતો, એમ એને જ્ઞાન ચેતનાનો અનુભવ થયો હતો, હવે એ પોતાના સ્વરૂપને વિશે એ જે શ્રદ્ધાન કર્યું હતું એવા શ્રદ્ધાન રૂપે રહી જાય છે, એમ એ લીનતા થાય છે. જે જ્ઞાન ચેતનાનું તેણે પ્રથમ શ્રદ્ધાન કર્યું હતું તેમાં તે લીન થાય છે અને શ્રેણી ચડી એમાં એમાં જ વધારે સ્થિરતા કરતા, એટલે શ્રેણી ચડી કેવળ જ્ઞાન ઉપજાવી સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ થાય છે. સાક્ષાત જ્ઞાન ચેતના રૂપ થાય છે એટલે શું, એનો વિસ્તાર અહીંયા કર્યો છે કે કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. કેવળ જ્ઞાન થયા પહેલા પણ નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. જો અહીંયા એક વાત સમજાવી છે કે જ્ઞાન ચેતના સમ્યક દ્રષ્ટિને કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી એ ઉપયોગાત્મક છે, એટલે એનો ઉપયોગ સ્વરૂપ તરફ છે ત્યારે ખરેખર એને જ્ઞાન ચેતના છે. પણ શ્રદ્ધાની અપેક્ષા એ વિચાર કરીએ તો એની શ્રદ્ધા તો પછી એવી જ રહે છે, શ્રદ્ધા તો જ્ઞાન ચેતના વિશેની એમ જ રહે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહ્યા જ કરે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ. એટલે આપણે અહીંયા ઉપયોગની વાત લીધી તો ઉપયોગને મુખ્ય ન કરીએ અને જ્ઞાન ચેતનાનો વિચાર કરીએ તો સમ્યક દ્રષ્ટિને પણ જ્ઞાન ચેતના નિરંતર હોય છે એમ અહીંયા કહે છે. ફરીથી વાંચીએ સમજાઈ જશે. શું કહે છે, કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. હવે એમને તો કઈ ઉપયોગને એ તરફ લઈ જવો એવી વાત રહેતી નથી, પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા એટલે સાક્ષાત જ્ઞાન ચેતના છે. એમને કઈ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વરૂપ તરફ લઈ જવો પડે હવે એ વાત રહી નથી, એટલે કેવળ જ્ઞાની જીવને સાક્ષાત જ્ઞાન ચેતના હોય છે. આ પહેલી વાત. આગળ કહે છે કે કેવળ જ્ઞાન થયા પહેલા પણ, કેવળ જ્ઞાન નથી થયું અને સાધક દશામાં છે, સમ્યક દ્રષ્ટિ છે, તો ત્યારે એને નિર્વિકલ્પ અનુભવ થાય છે અને એવા નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. એનો ઉપયોગ સ્વરૂપ તરફ ગયો છે એટલે એને જે જ્ઞાન ચેતના થાય છે તેને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના કહી. કેવળી ભગવાન જેવું એને નથી, એનો ઉપયોગ જ્યારે ત્યાં ગયો છે ત્યારે એને ચેતના છે, એટલે એ ઉપયોગાત્મક જ્ઞાન ચેતના હોય છે. હવે આગળ કહે છે કે જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે. સમ્યક દ્રષ્ટિને જો આપણે ઉપયોગને મુખ્ય ન કરીએ, ઉપયોગને ગૌણ કરીને વિચાર કરીએ તો એને ભલે જે વખતે એનો ઉપયોગ સ્વરૂપ તરફ નથી ત્યારે પણ એને જ્ઞાન ચેતના છે. અને એ જ્ઞાન ચેતના કઈ રીતે છે તો કે પ્રતીતિ રૂપે રહ્યા કરે છે. એના શ્રદ્ધાનમાં હવે પોતાનું સ્વરૂપ જેવું છે તેવું જ રહે છે. એટલે જ્ઞાન ચેતનાના ઉપયોગાત્મકપણાને મુખ્ય ન કરીએ તો સમ્યક દ્રષ્ટિને જ્ઞાન ચેતના નિરંતર હોય છે અપેક્ષાથી વાત કરી છે. કર્મચેતના અને કર્મફળ ચેતના નથી હોતી, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. કર્મચેતના અને કર્મફળ ચેતના નથી હોતી એમ કહ્યું છે, એ પણ અપેક્ષાથી કહ્યું છે. જ્ઞાનીને પણ કાંઈક કર્મ હોય છે અને કર્મફળ ચેતના પણ કાંઈક હોય છે, કર્મના ઉદયો પણ હોય છે, એટલે બંને છે. પણ એમાં એમને રૂચિ નથી, એનો રાગ નથી, એનાથી પોતે ભિન્ન પડ્યા છે, એના પ્રત્યે પોતે ઉદાસીન છે. એટલે કહે છે કે કર્મચેતના અને કર્મફળ ચેતના નથી હોતી. કર્મ ચેતના અને કર્મફળ ચેતના નામીને હોય છે, પણ એમાં એમને રૂચિ નથી, એનું એમને સ્વામિત્વ નથી, એના પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, પોતાના સ્વરૂપ પ્રત્યે જ પોતે રહ્યા છે. એટલે એમ કહ્યું કે કર્મ ચેતના અને કર્મફળ ચેતના નથી હોતી. આ અપેક્ષાથી વાત કરી છે, કારણ કે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વ ભાવે પરિણમન હોય છે. પોતે જ્ઞાનના સ્વામી છે, પોતે જ્ઞાનના ધણી છે. જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે એ પોતે છે એવી દ્રષ્ટિ થઈ ગઈ છે, એવું પરિણમન છે. એટલે કર્મ ચેતના અને કર્મફળ ચેતના નથી એમ અહીંયા કહ્યું છે. કર્મના અને કર્મફળના સ્વામિત્વ ભાવે પરિણમન એમને હોતું નથી. હું આ કરું એવો પણ ભાવ નથી, અને કર્મનું ફળ આવ્યું છે તો એને હું ભોગવું કે મને મળ્યું છે એમ પણ ભાવ નથી. એમાંથી એક પણ વસ્તુ મારી નથી એમ ભેદ જ્ઞાન સતત છે, એવી જ્ઞાનીની દશા છે. બહુ સરસ વાત કરી છે, ચાર લીટીમાં ઘણી સૂક્ષ્મ વાત અહીંયા તો સમજાવી દીધી છે. તો આ રીતે 223 કળશ છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાના નંબર 59. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. આ વાક્ય ઉપર થોડો વિચાર કરવા જેવો છે. ચારિત્ર પહેલા હોય ન હોય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી જ ચારિત્ર હોય. સમ્યક દર્શન થયું નથી તો ચારિત્ર ક્યાંથી થાય? ચારિત્ર લઈને નીકળી પડ્યા પણ એમ ચારિત્ર હોય નહીં. અને અહીંયા પણ ક્રમ એવો જ છે, શાસ્ત્રમાં પણ એ જ ક્રમમાં વાત લીધી છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી ચારિત્ર હોય, સમ્યક શ્રદ્ધાન થાય પછી ચારિત્રની વાત આવે. સાચી શ્રદ્ધા નથી તો ચારિત્ર પણ સાચું હોય નહીં, એમાં એ ભૂલ હોય. શું કરવાનું છે એ ખબર નથી અને ચાલવા માંડીએ એનો કાંઈ અર્થ નથી. કાર મળી ગઈ એટલે કારમાં બેસીને નીકળી પડીએ તો ક્યાં જવાય? પહેલા ધ્યેય નક્કી કરવું પડે, ધ્યેય નક્કી કરો પછી વાહનનો ઉપયોગ થાય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે, એને પોતાનું સ્વરૂપ સમજાયું છે, જાણ્યું છે, અને પોતે શું કરવાનું છે, શું પ્રાપ્ત કરવાનું છે એ એને ખ્યાલ છે. એટલે ચારિત્ર હોય છે, ચારિત્ર તો એને માટે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પછી ચારિત્રની વાત કરે છે. જેને સમ્યક દર્શન જ્ઞાન થતા તે જ્ઞાની થયો તેને જ્ઞાન ચેતના છે, તેને જ્ઞાન ચેતના છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થયું છે એ જ્ઞાની થયો અને તેને જ્ઞાન ચેતના છે. તેને કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું નથી, છતાં એનું વેદન તેને ગૌણપણે હોય છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું નથી, છતાં એનું વેદન તેને ગૌણપણે હોય છે. અહીં ચારિત્રમાં તે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાનો અભાવ કરે છે. ચારિત્રની વાત કરી છે ને ત્યારે એ જ્ઞાનીને જે કર્મચેતના અને કર્મફળ ચેતના છે અને એનું કેટલાક અંશે સ્વામીપણ પણ છે, જેવી એની દશા છે, જેવા ગુણસ્થાને છે એવી એની જે દશા છે એ પ્રમાણે એને એનું અલ્પ પ્રમાણમાં સ્વામીપણું પણ છે, અને જેટલું સ્વામીપણું છે એટલું એને વેદન પણ છે. કર્મચેતના અને કર્મફળ ચેતનાનું એને જેવી એની દશા છે, જે પ્રમાણે એના કસાયો ગયા છે એ પ્રમાણે, એટલે કે ચોથા ગુણસ્થાને છે, ત્રણ કસાય બાકી રહ્યા છે, તો એને કર્મચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું થોડું છે. પાંચમા ગુણસ્થાને છે, બે કસાય ગયા છે, તો એના કરતાં એને કર્મચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું ઓછું છે. એવું ઓછું છે તો વેદન પણ ઓછું છે. અને મુનિ થયા છે, ત્રણ કસાયનો અભાવ થયો છે, અને કર્મચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું છે તો એ અતિ અલ્પ છે, તો એનું વેદન પણ અતિ અલ્પ છે. એટલે એવા એ વેદનને અહીંયા ગૌણ કરીને ચારિત્રની વાત સમજાવી છે. એટલે કહે છે કે એમને એ છે, છતાં પણ અહીંયા ચારિત્રમાં એને લીધું નથી, એને ગૌણ કરીને લીધું નથી, એ વેદનને ગૌણ કરીને લીધું નથી. કર્મચેતના અને કર્મફળ ચેતનાનું સ્વામીપણું નથી, એનું સ્વામીપણું નથી, એટલે એના એ સ્વામી થતા નથી. એમ અંશે જે રાગ રહ્યો છે એ પોતાની નબળાઈને કારણે છે. એટલે જે વેદન છે એ પણ અતિ અલ્પ છે, એનું લક્ષ નથી, એની સાથે તાદાત્મ્યપણું નથી, એટલે વેદન પણ એવું નથી, એટલે એનું વેદન તેને ગૌણપણે હોય છે નથી એમને. અહીં ચારિત્રમાંથી કર્મચેતના અને કર્મફળ ચેતનાનો અભાવ કરે છે. કહે છે જેમનું તેજ રાગ દ્વેષ રૂપ વિભાવથી રહિત છે, સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્ય તેજમાં રાગ દ્વેષનો અભાવ છે. જેમનું તેજ રાગ દ્વેષ વિભાવથી રહિત છે, એમ મૂળ કલશમાં કહ્યું ને, શ્લોકમાં એમ કહ્યું ને, તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્ય તેજમાં રાગ દ્વેષનો અભાવ છે. આત્મા અનંત ગુણથી શોભાયમાન શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે, તેનું જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થાય તેમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમાં ભાગે પ્રગટ થાય છે. અનંત ગુણ, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, અનંત ગુણથી શોભાયમાન શુદ્ધ ચેતના માત્ર વસ્તુ છે એવું એનું સ્વરૂપ છે, અને તેનું જ્ઞાન અને શ્રદ્ધાન પ્રગટ થાય એવા પોતે અનંત ગુણથી શોભાયમાન શુદ્ધ વસ્તુ છે, ચેતન વસ્તુ છે, એનું જ્ઞાન અને શ્રદ્ધાન થાય તેમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમાં ભાગે પ્રગટ થાય છે. શરબત પીએ છે તો શરબતમાં નાખેલા બધા જ દ્રવ્યોનો એને અનુભવ એમાં થાય છે, એવી રીતે આ વાત કરી છે. અનંત ગુણ એક એક ગુણ તરીકે એને અનુભવમાં આવે એમ નહીં, પણ એમાં અનંત ગુણની વ્યક્તતાનો અંશ અનંતમાં ભાગે પ્રગટ થાય છે. સમ્યક દર્શન થતાં ભેગો અતિન્દ્રિય આનંદનો સ્વાદ પણ અંશે આવે છે. આત્મામાં જેટલા ગુણ છે તે બધાનો એક અંશ વ્યક્ત થાય તેનું નામ સમ્યક દર્શન છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે સર્વ ગુણાંશ તે સમજી, આમ વ્યાખ્યા છે. ચારિત્રમાં તો ગુણોની ઘણી વ્યક્તતા થાય છે અને કેવળ જ્ઞાન થતાં પૂર્ણ વ્યક્તતા થાય છે. સંકિતમાં સર્વગુણોનો એક અંશ પ્રગટ વેદનમાં આવે છે, ત્યારે ચારિત્રમાં ઉગ્ર સ્વસંવેદન હોય છે. એટલે સ્વરૂપની ઉગ્ર રમણતા થઈ તેને ચૈતન્ય તેજમાં રાગ દ્વેષનો અભાવ હોય છે. તો આજનો સાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આનો વધુ વિસ્તાર આપણે લઈશું.
હવે સુખદામ બોલીએ.
Thank you.